સંવત 1876ના મહાબધી પડવાની દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે ખાચરની મેળીની ઓસરીની આગળ પ્રાતકાળે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીન આગળ મુનિવૃંદ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ પવિત્ર અક્ષરધામનું મધ્ય જેને બિરુદ પ્રાપ્ત છે એવા દરબારગઢની અંદર પ્રાતકાળને વિશે શ્વેત વસ્ત્ર ધારણ કરી, જે ભગવાનને અતિ પ્રિય છે, અને એવા શ્વેત વસ્ત્ર ધારણ કરેલા ભગવાન એ સભાની સન્મુખ બેઠા છે. ભગવાનની સન્મુખ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આપણી મનની વૃત્તિ એ ભગવાનના એ દિવ્ય સ્વરૂપની અંદર પોરવીને એકાગ્રચિત્ત થઈ અને ભગવાનના શ્રીમુખે નીકળતા એ દિવ્ય વચનોનું આપણે પણ રસપાન કરીએ, એ સભાના સહભાગી બનીએ. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે, મહારાજે સભાની અંદર સર્વ મુનિઓની તરફ દ્રષ્ટિ કરી અને પોતાના અંતરનો જે ભાવ હતો, કંઈક સુંદર વાત ભગવાનને કરવી છે, કંઈક સિદ્ધાંતની વાત ભગવાનને સમજાવી છે, એટલે મહારાજે સ્વયં એ સભાની અંદર શરૂઆત કરી અને મુનિઓને પ્રશ્ન પૂછ્યો છે. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આ વાલા ભક્તો, આ નીતિ વાક્ય છે, સિદ્ધાંત વાક્ય છે. મહારાજે પહેલા તો એક સિદ્ધાંત આપણને સમજાવ્યો અને સિદ્ધાંત એવો સમજાવ્યો કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એક સિદ્ધાંતની વાત વાલા ભક્તો આપણે જે સમજીએ તો આપણા શાસ્ત્રોની અંદર એક વાક્યની અંદર જ્યારે શબ્દનો પ્રયોગ થતો હોય ત્યારે એનો ભાવ એની અંદર પક્ષમાં એને જોવામાં આવે છે, એ શબ્દનો અર્થ એ ભાવ પક્ષમાં રહીને સમજવામાં આવે છે. અહીંયા ભગવાને આ સિદ્ધાંત વાક્યની અંદર બે વાત પ્રતિપાદન કરેલું છે. એક જીવાત્માનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે, જીવાત્માનું લક્ષ્ય એ બ્રહ્મ પ્રાપ્તિની છે, અને બીજું એને પામવાનો ઉપાય પણ આ વાક્યની અંદર મહારાજે બતાવ્યો છે કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય, જેની સમજણની અંદર તીક્ષ્ણતા હોય, તીવ્રતા હોય, એવી સમજણ વાળો જીવાત્મા જ એ પોતાના લક્ષ્મ સુધી પહોંચી શકે છે. આ સિદ્ધાંત વાક્ય થયું. પ્રથમ કુશાગ્ર બુદ્ધિ, એની વ્યાખ્યા આપણે સમજીએ. સામાન્ય દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ જો જોઈએ તો કુશાગ્ર બુદ્ધિ એટલે હોશિયાર, આપણે વિવેક જેને હોય, સમજણ હોય, જેને અંગ્રેજીની અંદર જનરલ પ્રુડન્સ કહેવામાં આવે છે, એવી જેનામાં વ્યવહારિક કુશળતા હોય, હોશિયારી હોય, સમજણની કુશળતા હોય, એને કુશાગ્ર બુદ્ધિવાળો આપણે ગણીએ છીએ. પણ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય એ સુંદર વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં સમજાવી છે. અને બીજી વાત, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, મહારાજે જે વાત કરી હું ફરી કહું છું, એના જો ભાવ પક્ષને પહેલા આપણે સમજીએ, બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિનો અર્થ થાય છે કે બ્રહ્મ સ્થિતિને પામવું. જીવાત્માને બ્રહ્મ સ્થિતિને પોતાને પામવાનું છે, બ્રહ્મ થયેલાની પ્રાપ્તિ એવો અહીંયા ભાવ નથી. જીવાત્માને બ્રહ્મ પ્રાપ્તિ થાય છે એવો મહારાજે જયારે શબ્દ વાપર્યો ત્યારનો અર્થ એવો થાય કે જીવાત્મા પોતે બ્રહ્મ સ્વરૂપ થાય છે. અને આ સિદ્ધાંતને પ્રતિપાદન કરવા માટે એક સિદ્ધાંતને આપણે વધારે સમજવો પડે. મોક્ષની વ્યાખ્યા જે આપણા શાસ્ત્રોની અંદર કીધી છે એ મોક્ષ એ પણ બ્રહ્મ સ્થિતિની જ મોક્ષ કીધો છે. જીવાત્મા ત્રણ દેહ, સ્થૂળ સૂક્ષ્મને કારણ આ માયા કર્મ એના બંધન અને આવરણોને જ્યારે તોડીને જ્યારે મુક્ત થાય છે ત્યારે બ્રહ્મ સ્થિતિને પામે છે. એટલે અહીંયા બ્રહ્મની પ્રાપ્તિ થાય એનો અર્થ એમ સમજાય કે જીવાત્મા પોતે બ્રહ્મ સ્થિતિને પામે છે. કયો જીવાત્મા? તો કુશાગ્ર બુદ્ધિવાળો જીવાત્મા, એ પોતાના ત્રણેય દેહ, સ્થૂળ સૂક્ષ્મને કારણ કર્મ બંધન, માયાના બંધન એનાથી મુક્ત થઈ અને બ્રહ્મ સ્થિતિને પામે છે. અને સાથે સાથે બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિની વ્યાખ્યા પણ આપણે સમજવી જોઈએ. બ્રહ્મ સ્થિતિ એ શું છે? ત્યારે આપણા શાસ્ત્રોની અંદર એ પણ બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું છે કે જ્યારે જીવાત્મા બ્રહ્મ સ્થિતિને પામે તો એનો હેતુ એ રહેલો છે કે બ્રહ્મ સ્થિતિને પામી પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી. આ વાતને સમજવી, એટલે બ્રહ્મ સ્થિતિ આપણું લક્ષ્ય નથી. આ વસ્તુને ખાસ વચનામૃતના, કારણ કે આ સિદ્ધાંત વાક્ય છે, જો આ પાયાની અંદર જ આપણે જો સમજણની અંદર જો સ્પષ્ટતા નહીં હોય તો વચનામૃતની અંદર આગળ જ્યારે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશું ત્યારે પણ ઘણી ગૂંચવણો થાય. એટલે આ સિદ્ધાંત વાક્યની અંદર મહારાજે કીધું, કુશાગ્ર બુદ્ધિવાળો હોય એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અર્થાત કે જેની સમજણ એ દિશામાં કાર્ય કરે છે, જેની અકલ, બુદ્ધિ, હોશિયારી આપણે કોઈ પણ શબ્દ વાપરીએ તો એની એ સ્થિતિને પામવા માટેનો એનો વિચાર એનો રહેલો છે, એની સમજણ રહેલી છે. અને સ્થિતિનું લક્ષ્ય પણ બહુ સ્પષ્ટ છે, એ સ્થિતિનું લક્ષ્ય પણ એ બહુ સ્પષ્ટ. ભગવાને શિક્ષા પદ્ધતિની અંદર આ વાત લખી છે મહારાજ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. મહારાજ કે છે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ શરીર તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવનાએ કરીને, મહારાજ અહીંયા બ્રહ્મ સ્થિતિને પામવાનો ઉદ્દેશ બતાવ્યો છે. ત્રણ દેહથી વિલક્ષણ કહી અને પોતાનો જે બ્રહ્મરૂપ એવો જે જીવાત્મા, એ મુક્તરૂપ જે જીવાત્મા, એવા જીવાત્માની ભાવના કરી, અર્થાત કે એમાં કેન્દ્રિત થઈને અને પછી તે બ્રહ્મરૂપે કરીને એ સ્થિતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વકાળમાં કરવી. અર્થાત બદ્ધ અવસ્થાની અંદર પણ જ્યારે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરે સહિત યુક્ત જીવાત્મા હોય તો પણ આત્મજ્ઞાને કરીને, સમજણે કરીને, બુદ્ધિએ કરીને, શાસ્ત્રોની અંદર પ્રતીતિ કરીને જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપને બ્રહ્મ સ્વરૂપ એવું જે આત્મ સ્વરૂપ, એ આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરવી, આ એનો પહેલો મહારાજે ઉદ્દેશ આપણને સમજાવ્યો છે. અને મુક્ત થયા પછી જ્યારે કુદરતી રીતે એટલે કે જન્મ મરણના ચક્રમાંથી જ્યારે જીવાત્મા મુક્ત થાય, કર્મ બંધનના ચક્રમાંથી મુક્ત થાય અને જીવાત્મા જ્યારે બ્રહ્મ સ્થિતિને પામી જાય છે એટલે કે અક્ષરધામના મુક્ત તરીકે જીવાત્મા જ્યારે સ્થાપિત થઈ જાય છે, ત્યારે પણ એનો ઉદ્દેશ એ બહુ સુંદર સ્પષ્ટ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે, શિક્ષાપત્રીની અંદર બતાવ્યો છે. અને મહારાજે 121માં શ્લોકની અંદર મહારાજે કહ્યું ત્રત્ર બ્રહ્માત્મા નામ કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ. અક્ષરધામની અંદર જઈને પણ જીવાત્માને ભગવાનની સેવા પરાયણ રહેવું એ એના માટેનો ઉદ્દેશ છે. એટલે બ્રહ્મ સ્થિતિને પામવાનો ઉદ્દેશ પહેલા આપણે સ્પષ્ટ સમજીએ, જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એના ત્રણેય દેહથી મુક્ત થઈ પોતાના બ્રહ્મરૂપની અંદર એ આત્મ સ્વરૂપની અંદર આત્મનિષ્ઠા દ્રઢ કરવી, જ્યાં સુધી દેહ અવસ્થાની અંદર છે ત્યારે એવી ભાવનાએ કરીને, અહીંયા આગળ સમજણનો ભાવ છે કે એવી ભાવનાએ કરીને, એવી સમજણ કેળવીને પોતાને આત્મદ્રષ્ટા થઈને પરબ્રહ્મની અંદર ભગવત પરાયણ થઈને ભગવત સેવા ભક્તિ અને ભગવાનની જે દર્શન આદિ જે સુખ છે એની અંદર પોતાના મનને એકાગ્ર કરી દેવું, આ ભક્તનું લક્ષણ છે. અને એવી સમજણ ક્યારે જીવાત્માને થાય, ધામમાં ગયા પછી પણ, બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાનની સેવા પરાયણ રહેવું, અખંડ ભગવાનની સેવા પરાયણ રહેવું, એવો ભાવ શિક્ષા પદ્ધતિની અંદર બતાવ્યો છે. હવે આ બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિની આપણે વાત કરીએ છીએ. મહારાજે જે લખ્યું કે કુશાગ્ર બુદ્ધિ વાળો એ બ્રહ્મ સ્થિતિને બ્રહ્મને પામે છે, એનો મતલબ કે જે પણ કુશાગ્ર બુદ્ધિ વાળો હશે એ આવા બ્રહ્મ સ્થિતિને અર્થાત પરબ્રહ્મની પ્રાપ્તિ કરશે, બ્રહ્મ સ્થિતિ એ કરીને પરબ્રહ્મની પ્રાપ્તિ કરશે. એટલે આપણો ઉદ્દેશ એ ભટકે નહીં, એટલે પહેલો અહીંયા ઉદ્દેશ આપણે સ્પષ્ટ કર્યો કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ એ આ વચનામૃતનો પ્રથમ ઉપદેશ છે. ભગવાનની પ્રાપ્તિ કેવા રૂપે કરીને થાય ત્યારે એના માટેનું લક્ષણ બતાવ્યું કે જીવાત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય છે ત્યારે બ્રહ્મરૂપે કરીને એ જીવાત્માને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એ બ્રહ્મરૂપ થવા માટેનું સાધન શું છે ત્યારે મહારાજે કીધું ત્યાં વિવેક જોઈએ, એટલે કુશાગ્ર બુદ્ધિ એનું સાધન છે, એનું માધ્યમ છે. કુશાગ્ર બુદ્ધિ વાળા હોય એને પામી શકે, એ બ્રહ્મરૂપ થઈ શકે અને એવા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને સેવી શકે, એવી અહીંયા આગળ વાત સિદ્ધાંત વાક્ય. એટલા માટે મેં કીધું કે પહેલા વાક્યની અંદર ભગવાને સુંદર સિદ્ધાંત આપણને સમજાવ્યો છે. હવે આ કુશાગ્ર બુદ્ધિનો અર્થ પણ મહારાજે બહુ સુંદર રીતે સમજાવ્યો છે. તો વચનામૃતમાં આપણે ભગવાન શ્રીહરિના મુખે જે શબ્દો નીકળ્યા છે એને આપણે સમજીએ તો મહારાજ કહે છે તે કુશાગ્ર બુદ્ધિ જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં. મહારાજે પહેલું સિદ્ધાંત વાક્ય સમજાવ્યું, કુશાગ્ર બુદ્ધિ વાળો બ્રહ્મને પામે છે, બ્રહ્મ થાય છે અને બ્રહ્મ સ્વરૂપને બ્રહ્મ સ્થિતિને પામી પરબ્રહ્મની પ્રાપ્તિ કરે છે. હવે આ કુશાગ્ર બુદ્ધિ જે આપણે છે એનું સ્વરૂપ કેવું હોય, એટલે મહારાજે પહેલા તો પ્રશ્ન કર્યો, મહારાજે સંતો અને મુનિઓને પૂછ્યું કે આ કુશાગ્ર બુદ્ધિ જે છે, જે આપણે કહીએ છીએ કે ભાઈ આ હોશિયાર વ્યક્તિ હોય તે જ આ પામી શકે, તો એ કુશાગ્ર બુદ્ધિ કોણે, એની વ્યાખ્યા કેમ સમજવી? ત્યારે મહારાજ કહે છે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં. મહારાજ કે સંસારમાં અતિ હોશિયાર છે, વ્યવહારની અંદર અતિ હોશિયાર છે અને બહુ જાણે છે, એટલે કે બહુ ઊંડો ઉતરેલો છે, એને વ્યવહારની અંદર કુશળ છે, તો એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય કે નહીં, વિચારી જુઓ. અને આ જે પ્રશ્ન છે એ સેના અનુસંધાને વિચારવાનો છે? જો વ્યવહારિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો 100% વ્યવહારની અંદર એ કુશળ કુશાગ્ર બુદ્ધિ જ કહેવાય, એની અંદર જરાય નિષેધ નથી. પણ આ પ્રશ્નને પૂર્વના અનુસંધાનમાં સમજવાનો છે. આ વાત સમજો, આ પ્રશ્ન એકલો નથી. જો એકલો બુદ્ધિ હોય, એકલો જ પ્રશ્ન હોય, તો એની અંદર આપણે એમ કહી શકાય કે કુશાગ્ર બુદ્ધિ, તે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેને કુશાગ્ર બુદ્ધિ કહેવાય. વ્યવહારિક જે એની કુશળતા હોય તો એને વ્યવહારિક માણસ કહેવાય. આપણે ઘણી વખત કહીએ છીએ કે માણસ બહુ પ્રેક્ટિકલ છે, વ્યવહારિક છે, બહુ સમજુ છે, ડાયા છે, આપણે આવા પ્રશ્નોનો જવાબ આપીએ છીએ. પણ એ વ્યવહારિક સંબંધની અંદર કુશળ હોઈ શકે. અહીંયા પ્રશ્ન છે કુશાગ્ર બુદ્ધિથી બ્રહ્મ થાય, બ્રહ્મની પ્રાપ્તિ. એટલે બ્રહ્મની પ્રાપ્તિ, પરબ્રહ્મની પ્રાપ્તિ, પરબ્રહ્મને સેવ્યાનો જે હેતુ છે, એ હેતુના અનુસંધાનની અંદર કુશાગ્ર બુદ્ધિનું આપણે વિશ્લેષણ કરવાનું. અને એ સંદર્ભની અંદર જો આપણે કુશાગ્ર બુદ્ધિને જોઈએ તો એ સંદર્ભની અંદર ભગવાને આ પ્રશ્ન પૂછ્યો છે. તે કુશાગ્ર એટલે મહારાજે તે વિશેષણ વાપર્યું ત્યાં. બ્રહ્મને પ્રાપ્તિ કરે છે, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તો એવી બ્રહ્મની જેને પ્રાપ્તિ થાય છે એવો જે કુશાગ્ર બુદ્ધિ વાળો છે, એટલે અહીંયા મહારાજે શબ્દ લખ્યો તે આ પ્રશ્નના અનુસંધાને. એ કુશાગ્ર બુદ્ધિ તે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? અથવા તો મહારાજે બીજું પણ દ્રષ્ટાંત આગળ આપ્યું. મહારાજ કે અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેને કહેવાય કે નહીં? ઘણો વિદ્વાન હોય, શાસ્ત્રપુરાણને ગોખી નાખ્યા હોય, શાસ્ત્રપુરાણની અંદર નિપુણ થઈ ગયો હોય, એને પણ આપણે કુશાગ્ર બુદ્ધિ વાળો કહી શકાય કે નહીં? એટલે વિદ્વાન થયો હોય તો એ કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય કે નહીં? આ પણ વિચારો, વ્યવહારની અંદર પણ અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ તેને શાસ્ત્રો પુરાણોનો અભ્યાસ કરીને, વેદ પુરાણોનો અભ્યાસ કરીને એને ઘોળીને પી ગયા છે, અર્થાત એની અંદર પારંગત થઈ ગયા છે, એની અંદર નિપુણ થઈ ગયા છે. તો એવા જે જ્ઞાની જેને સંસારિક દ્રષ્ટિએ વિદ્વાન કહેવામાં આવે છે એને કુશાગ્ર બુદ્ધિ એક વાળો કહેવાય કે નહીં? કોના સંદર્ભે? પ્રશ્ન ફરી યાદ કરાવું, જે કુશાગ્ર બુદ્ધિથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને બ્રહ્મ થઈને પરબ્રહ્મની સેવામાં જીવાત્મા અખંડ રહે છે, એવી કુશાગ્ર બુદ્ધિની આપણે વાત કરીએ છીએ. એટલે એ કુશાગ્ર બુદ્ધિના અનુસંધાનમાં બ્રહ્મની પ્રાપ્તિ થઈ પરબ્રહ્મની સેવા પરાયણ રહેવું, જે ઉદ્દેશ આપણને શિક્ષાપત્રીમાં ભગવાને સમજાવ્યો, જે તત્ર બ્રહ્માત્મનમ કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, એ સિદ્ધાંતની અનુસંધાનની અંદર બ્રહ્મની પ્રાપ્તિનો હેતુ પણ આપણે સ્પષ્ટ છે. તો એવા સ્પષ્ટ હેતુની પ્રાપ્તિ કરાવે એવી કુશાગ્ર બુદ્ધિ, તો એને જો દ્રષ્ટિએ જોઈએ તો વ્યવહારમાં બહુ જાણતો હોય એને કહેવાય, કે શાસ્ત્રને બહુ ભણીને વિદ્વાન થયો હોય, કથાકાર થયા હોય, કોઈ શાસ્ત્રનો અભ્યાસી થયો હોય અને એની અંદર પારંગત થઈ ગયો છે, આરપાર અંદર એક શાસ્ત્રની અંદર એક શ્વાસની અંદર કથા વાર્તાઓ કરે, ભગવાનની વાતો કરે, અને એવી રીતે પણ એ જીવાત્મા એ જ્ઞાનને, શાસ્ત્ર પુરાણના જે રહસ્યો છે એને પચાવી લીધા હોય, તો એને પણ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય કે નહીં? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ઘણાએ પોતાની રીતે પોતાની સમજણ પ્રમાણે પ્રયત્ન કર્યો હશે, શું કર્યો હશે એમાં વચનામૃતના વિવરણ નથી, પણ અનુમાન લગાડીએ તો ઘણાએ કીધું હશે કે વ્યવહારિક કુશાગ્ર બુદ્ધિ તો વ્યવહારની અંદર જે સફળ હોય, નિપુણ હોય, એને કુશાગ્ર તો કહેવાય ને, બુદ્ધિવાન તો કહેવાય ને, બુદ્ધિનો પ્રયોગ કરે છે ત્યારે વ્યવહારમાં કુશળ થયો છે, કુશાગ્ર બુદ્ધિ કહેવાય. કદાચ એવું પણ કીધું હોય, ઘણાએ એવું પણ કીધું હશે કે ના, વ્યવહારની અંદર હોય કુશાગ્ર બુદ્ધિ ન કહેવાય, પણ શાસ્ત્રને વિદ્વાન જે જાણનારો હોય એને તો વિદ્વાન કહેવો જ પડે, એને તો કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવો જ પડે, એવો પણ કદાચ ઉત્તર કર્યો હોય. એવું વિશ્લેષણ વચનામૃતમાં નથી, પણ સમજણની દ્રષ્ટિએ, કારણ કે અહીંયા આગળ એટલો એનો સાર એવો લખ્યો કે મુનિઓએ ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં, એટલે કે મહારાજને સંતુષ્ટિ થાય અને યથાર્થ સ્વરૂપની અંદર અર્થ થાય એવો ઉત્તર કોઈના દ્વારા પ્રાપ્ત ન થયો. એ ભગવાનની દિવ્ય લીલા પણ હોઈ શકે, ભગવાનના એ મુનિઓના એ ઋષિ, કારણ કે અક્ષરધામના મુક્તો હતા બધા, એટલે અજ્ઞાની તો ન જ આપણે ગણી એમને, પણ એક ભગવાનના મુખે જે શ્રવણ થાય અને જે સિદ્ધાંત પચે એવો સિદ્ધાંતની પ્રાપ્તિ અમૃત સમાન વચનોને પીવા માટે મુનિઓએ કદાચ એ લીલા કરી હોય ને એ ઉત્તર બરાબર યથાર્થ ન કર્યો હોય, કંઈક ઉણપ રાખી હોય, પછી મહારાજને કીધું મહારાજ અમારાથી થાય નહીં એટલે તમે કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એટલે મહારાજે પછી દયા કરી, કરુણા કરી અને એ પ્રશ્નનો ઉત્તર મહારાજે બહુ સ્વયં એનો ઉત્તર સમજાવ્યો છે. પ્રશ્નને પુનઃ યાદ કરી લઈએ એટલે એનું સંધાને આ ઉત્તર છે એ પણ ખ્યાલ આવે. મહારાજ કીધું કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય, આ સિદ્ધાંત વાક્યને અનુસંધાન રાખીને આ પ્રશ્નનો ઉત્તર મહારાજ કરે છે. ત્યારે મહારાજે કીધું, શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય. મહારાજ કે કેટલાક વ્યવહારમાં ડાયા છે, ડાયા એટલે હોશિયાર છે અને નિપુણ પણ છે, વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. તથા મહારાજે પહેલો પ્રશ્નનો જે પહેલો પ્રશ્ન મહારાજે કર્યો હતો કે વ્યવહારમાં બહુ જાણતો હોય એને કુશાગ્ર વાળો બુદ્ધિ વાળો કહેવાય, તો એના અનુસંધાને મહારાજે અહીંયા આગળ સિદ્ધાંત મહારાજે આપણને સમજાવ્યો. મહારાજ કે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થન ન કરે, અર્થાત કુશાગ્ર બુદ્ધિ વ્યવહારમાં જ માત્ર છે, એમની કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ બ્રહ્મ થવા માટે નથી. એટલે મેં પ્રશ્ન પાછો મેં દોહરાવ્યો હતો કે બ્રહ્મની પ્રાપ્તિ થાય, કલ્યાણનો અર્થ અહીં આગળ મહારાજે મોક્ષની પ્રાપ્તિની વાત કરી છે. મહારાજ કે પોતાના કલ્યાણને અર્થે એવા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવું, પરબ્રહ્મની સેવા પરાયણ થવું, પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી, એ જે અર્થ છે મોક્ષની જે પ્રાપ્તિનો અર્થ છે એને અર્થે કર્મ નથી કરતો. એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું કે વ્યવહારમાં ડાયો છે કુશાગ્ર બુદ્ધિ. એટલે જે મેં પહેલા બે ઓપ્શન કીધા ને કે ઘણા આવો જવાબ આપ્યો હશે, ઘણા આવો જવાબ આપ્યો હશે, એ આ જવાબના અનુસંધાને કર્યા કે આ જવાબની અંદરથી એવું સ્પષ્ટ થાય છે કે ઘણા એવું કીધું હશે કે વ્યવહારમાં ડાયો હોય ડાયો કહેવાય, કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય. ત્યારે મહારાજે એનું સ્પષ્ટીકરણ કર્યું, મહારાજ કે વ્યવહારમાં ડાયો હોય પણ પોતાના કલ્યાણને અર્થે કંઈ જતન કરે નહીં. આ એક વિભાગ. અને બીજો વિભાગ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જેને શાસ્ત્ર પુરાણ ઉપનિષદ અને ખૂબ ગહનતાથી અભ્યાસ કરીને નિપુણ થયા છે, વિદ્વાન થયા છે, એવા વ્યક્તિઓ પણ મહારાજ કેટલા શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેટે જાણતો હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કંઈ જતન કરે નહીં. પરોપદેશે પાંડિત્યમ, આપણા શાસ્ત્રનો એક મત છે. ઉપદેશ કરવાની અંદર, કોઈને વાત કરવાની અંદર મોટા ફડાકા મારતા હોય પણ જ્યારે પોતાને આચરણ કરવાનો પ્રશ્ન આવે ત્યારે એની અંદર એ જતનથી ખટકો રાખીને એ સાવધાન થઈને વર્તવાનું જ્યારે આવે ત્યારે એમાં બેદરકારી રહે, બેસાવધાની રહે, અથવા તો એની અંદર ભ્રષ્ટ થઈ જાય તો મહારાજ કે એ શાસ્ત્ર પુરાણ કથાવાર્તા ઇતિહાસ આદિ જે પણ એને ગહનતાથી અભ્યાસ કર્યો છે એના અર્થને સારી પેટે જાણે છે તો પણ એ પોતાના કલ્યાણને અર્થે જતન કરે નહીં, માટે એને કુશાગ્ર બુદ્ધિવાળો ન જાણવો. મહારાજે બહુ સુંદર અહીંયા આગળ, કારણ કે પુનઃ વાલા ભક્તો પ્રશ્નને જ યાદ કરીએ આપણે, કારણ કે પ્રશ્નના અનુસંધાને જ આખી ઉત્તરની વ્યાખ્યા છે. કુશાગ્ર બુદ્ધિથી કુશાગ્ર બુદ્ધિ વાળો એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને બ્રહ્મની પ્રાપ્તિનો હેતુ પણ પુનઃ યાદ કરાવું કે બ્રહ્મની પ્રાપ્તિ એ લક્ષ્ય નથી, એ સ્થિતિ છે. અને એ સ્થિતિ એ કરીને કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ભગવાનની સેવા હંમેશા કરવી એનો જ નામ મોક્ષ છે. એટલે પરબ્રહ્મ સેવા પરાયણતા એ બ્રહ્મ સ્થિતિની પરિભાષા પરાકાષ્ઠા છે. તો એવી બ્રહ્મ સ્થિતિ પ્રમાણે એવી કુશાગ્ર બુદ્ધિની જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે મહારાજે બંને માર્ગની અંદર, વ્યવહાર માર્ગની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ એક વાતનું અહીંયા મહારાજે મહત્વ સમજાવ્યું. અને વાત છે મહારાજ કે કલ્યાણને અર્થે જતન કરવું. આ સિદ્ધાંત વાક્ય મહારાજ કે જે કલ્યાણને અર્થે જતન નથી કરતો એનો અર્થ એવો થયો કે ગૃહસ્થ આશ્રમમાં રહી વ્યવહાર માર્ગની અંદર રહેતો હોય, વ્યવહારમાં ડાયો હોય અને પોતાના કલ્યાણને અર્થે જતન ન કરે તો એને કુશાગ્ર બુદ્ધિવાળો ન જાણવો. જો પોતાના કલ્યાણને અર્થે જતન કરે તો કુશાગ્ર બુદ્ધિવાળો ગૃહસ્થ આશ્રમમાં વ્યવહાર માર્ગમાં રહ્યા થકા પણ જો કલ્યાણને અર્થે જતન કરી લેતો હોય તો એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને એ જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ જો શાસ્ત્ર પુરાણનો અભ્યાસ કરી એને વાસ્તવમાં પચાવ્યું હોય, વાસ્તવમાં પચાવ્યું હોય એટલે કે એને સમજીને એને જીવનની અંદર ઉતારી એને અનુસરતો હોય, ખાલી બોલવાની અંદર, કથાની અંદર કે વાતોની અંદર એની વાતો ન આવે, એના જીવનની અંદર એ દ્રઢતા હોય, એના જીવનની અંદર એ નિશ્ચય હોય, એના જીવનની અંદર એ નિષ્ઠા હોય, એવી નિષ્ઠા જેને દ્રઢ કરી હોય અને કલ્યાણનું સાધન કરતો હોય એટલે કે ભગવાનની આજ્ઞા પરાયણ થઈને ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનને રાજી કરવાનું સાધન કરતો હોય, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહીને ભગવાનની ભજતો હોય, ત્યારે એવો જે જીવાત્મા એ આધ્યાત્મિક માર્ગની અંદર પછી શાસ્ત્ર પુરાણને ઉપનિષદ ભણ્યો હોય અને એને બરાબર પચાવ્યું હોય અને એને, એટલે અહીંયા મહારાજે કીધું અર્થને સારી પેઠે જાણતો હોય એટલે કે એનો નિપુણતા એની અંદર પ્રાપ્ત થઈ હોય પણ એનું જો અનુસરણ ન હોય, શાસ્ત્ર સંમત આ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ વગેરેનો અર્થ સારી પેટે જાણવાનો અર્થ છે કે એને સમજે છે પણ એને આચરણમાં નથી મૂક્યું એટલે કલ્યાણનું અર્થે કોઈ જતન નથી કરતું. જો આચરણમાં મૂકે તો કલ્યાણને અર્થે જતન કર્યું કહેવાય પણ આચરણમાં નથી. જ્ઞાન છે તો એવો જ્ઞાની પણ, અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું કે મોટી બ્રહ્મ સ્થિતિને પણ ભગવાનની ભક્તિ ન કરે તો એનું કલ્યાણ થતું નથી. આ શિક્ષાપત્રીના મહારાજે લખ્યું, એના અનુસંધાને મહારાજે વાત લખી કે શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેટે જાણતો હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરે નહીં, માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા. મહારાજે કીધું કે આવી જે જતન ન કરતો હોય એને કુશાગ્ર બુદ્ધિ ન જાણવા. આ સિદ્ધાંતની વાત મહારાજે ઉપનિષદ દ્વારા મહારાજે ઉપનિષદના વાક્યને સમર્થનની અંદર કરી છે. કઠોપનિષદ અધ્યાય પહેલો વળી 3 શ્લોક નંબર 12 એની અંદર આ સિદ્ધાંત જે સ્થાપિત ઉપનિષદની અંદર કર્યો છે. એશ સર્વભૂતેશુ, બહુ સુંદર સમજવા જેવો સિદ્ધાંત છે. કુશાગ્ર બુદ્ધિનો વ્યાખ્યા અહીંયા સમજવાની છે. કુશાગ્ર બુદ્ધિથી બ્રહ્મની જે પ્રાપ્તિ થાય છે ને એ વાતને અહીંયા આગળ ઉપનિષદની અંદર સમજાવી છે. કેવી રીતે બ્રહ્મની કુશાગ્ર બુદ્ધિની વ્યાખ્યા કેવી રીતે થાય ત્યારે એની સંદર્ભની અંદર ઉપનિષદ એમ કહે છે, એશ સર્વેશુ ભૂતેશુ ગુઢો આત્મા ન પ્રકાશતે દ્રશ્યતે ત્રવગ્રયાહ બુદ્ધયાહ સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શીભિ. પોતાનો આત્મા એ પોતાની જાતને પ્રકાશિત નથી કરતો. આજે હું કહું કે તમે તમારા આત્માને ઓળખો તો તમારો આત્મા સ્વયં પોતાની જાતને પ્રકાશિત નથી કરતો. પણ ઉપનિષદ એમ કહે છે કે એ બ્રહ્મ સ્થિતિને, કારણ કે આત્મા એટલે બ્રહ્મ, આત્માની સ્થિતિ, મોક્ષની સ્થિતિ, મુક્તની સ્થિતિ એ બ્રહ્મની સ્થિતિ, અને એ બ્રહ્મની સ્થિતિની ઓળખાણ જયારે જીવાત્માને કરવી હોય તો એ બ્રહ્મ, આપણા શાસ્ત્રોએ ઘણી વખત આ વાત સમજાવી છે કે બ્રહ્મ પોતે ઉજાગર નથી, એને પાસે અજ્ઞાનતાનું, જીવાત્માને માયાનું આ બધા આવરણો છે. એ આવરણોને ભેદીને બ્રહ્મ સ્વરૂપને ઓળખવાનું છે, પોતાના આત્મ સ્વરૂપને ઓળખવાનું છે. અને એ આત્મ સ્વરૂપને ઓળખવા માટેની બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ કહેવામાં આવે છે. અને એટલા માટે ઉપનિષદની અંદર આ વાત લખ્યું, એશ સર્વભૂતેશુ ગુઢ આત્માન પ્રકાશતે. જે સર્વભૂત છે એમાં જે આત્મરૂપી જે તત્વ છે એ પોતાની રીતે પ્રકાશિત થતો નથી, પણ દ્રશ્યતે તવગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શીભિ. જે સૂક્ષ્મદર્શી વાળા છે એટલે અહીંયા કુશાગ્ર બુદ્ધિ, સૂક્ષ્મદર્શી જે જ્ઞાનરૂપી બુદ્ધિથી, બુદ્ધિની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ કરીને જે એ દ્રશ્યને, એને એ આત્માને જોવા પ્રયત્ન કરે છે, એવા સૂક્ષ્મદર્શી બી, જે સૂક્ષ્મદર્શી છે એવા જે બુદ્ધિનો પ્રયોગ કરીને આત્મ સ્વરૂપને ઓળખવા જે પ્રયત્ન કરે છે અને એને સમજવાની જેનામાં બુદ્ધિ છે, એવા બુદ્ધિવાળા તે આત્મ સ્વરૂપને જોવે છે. દ્રશ્ય તે તવગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મ બી. એટલે બહુ સુંદર વાલા ભક્તો, સમસ્ત ભૂતોની અંદર જે આત્મતત્વ છે એને એ સ્વસ્વરૂપને દ્રશ્યમાન નથી કરતું, પણ છતાંય સૂક્ષ્મદ્રષ્ટિ દ્રષ્ટાઓ દ્વારા એ સૂક્ષ્મ અને કુશાગ્ર બુદ્ધિ તેને જોવામાં આવે છે. કુશાગ્ર બુદ્ધિ બ્રહ્મરૂપને જોવે છે. એને વચનામૃતની અંદર મહારાજે પ્રશ્નની અંદર સિદ્ધાંત વાક્ય જે મેં કીધું ને આ ઉપનિષદનો સિદ્ધાંત મહારાજે અહીંયા બતાવ્યું, કુશાગ્ર બુદ્ધિ વાળા એ બ્રહ્મને પામે છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપને જોવે છે, પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠાને દ્રઢ કરે છે એની જે કુશાગ્ર બુદ્ધિ. અને એ કુશાગ્ર બુદ્ધિની વ્યાખ્યાની અંદર મહારાજે સુંદર અહીંયા આગળ દ્રષ્ટાંત સમજાવ્યું. મહારાજે વ્યવહારિક માર્ગ પણ સમજાવ્યો, મહારાજે આધ્યાત્મિક માર્ગની અંદર પણ સમજાવ્યો, અને એ સમજણની અંદર ભગવાન સ્વામિનારાયણે એક વાતને બહુ સ્પષ્ટ કીધી મહારાજ, કે જ્ઞાની હોય અથવા વ્યવહારિક કુશળ હોય પણ પોતાના કલ્યાણને અર્થે જો જતન ન કરે તો એની બધી ડાપણ, બધી બુદ્ધિ, બધી હોશિયારી, બધું જ્ઞાન એ સર્વ વૃથા છે, એનો કોઈ હેતુ નથી. કારણ કે એ પોતે પોતાના આત્મકલ્યાણ બ્રહ્મ સ્થિતિને પામી પરબ્રહ્મની સેવા પરાયણ રહેવાના સાધનને એ નથી કરતો. આ વાતને ઉદ્દેશને મહારાજે અહીંયા આગળ સ્પષ્ટ કર્યો. એટલે મહારાજે અહીંયા કુશાગ્ર બુદ્ધિની મહારાજે બહુ સુંદર વ્યાખ્યા કરી. અને આગળ મહારાજે વાત કરી, અને તો જાડી બુદ્ધિ વાળો જાણવો મહારાજ, કે ભલે વ્યવહારે કુશળ હોય અથવા તો શાસ્ત્ર પુરાણોની અંદર નિપુણ હોય, કથા વાર્તાની અંદર નિપુણ હોય, પણ કલ્યાણનું સાધન નથી કર્યું. અને કલ્યાણનું સાધન શું છે એ પણ આપણને વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર સમજાવ્યું છે. મહારાજ કે ભગવાનની આજ્ઞાથી જ કલ્યાણ થાય છે. ગરડા પ્રથમ આપણે વાંચ્યું ગઈકાલે સંદર્ભ પ્રશ્નોત્તરીની અંદર પણ એનો લીધો હતો. મહારાજ કે અમારી આજ્ઞાનું પાલન કરશે ત્યારે અક્ષરધામમાં તમે અમે ભેગા રહીશું. કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ, ભલા ભક્તો ભગવાને બુદ્ધિ તો સર્વને આપી છે પણ તમે એનો કેવો ઉપયોગ કરો છો ને એ બહુ મહત્વનું છે. ઘણા સર્જનાત્મક કરતા હોય છે અને ઘણા એને વિનાશના તરફ એ બુદ્ધિનો ઉપયોગ કરતા હોય છે. મહારાજે અહીંયા એ જ સ્પષ્ટ કર્યું છે મહારાજ, કે બુદ્ધિ તો અમે બધાને આપી છે, ઘણા વ્યવહારમાં લગાડે છે, ઘણા પોતાની વિદ્વત્તામાં લગાડે છે, પણ ભગવાનની આજ્ઞારૂપી જે સિદ્ધાંત એને અનુસરીને પોતાનું આત્મકલ્યાણ થાય એ કાર્યની અંદર જે અનુસરે એને જ અમે બુદ્ધિમાન માનીએ છીએ. એટલા માટે મહારાજ એક જગ્યાએ વચનામૃતમાં શબ્દ લખ્યો, જેની સમજણ મોટી ને મોટું. આ જગતની અંદર દ્રવ્ય સંપત્તિ માનથી મોટું નથી થવાતું વાલા ભક્તો. જેની સમજણ ભગવાનને રાજી કરવાની છે, જેની સમજણ ભગવાનની આજ્ઞાપરાયણતાની છે, ભગવાને મને બુદ્ધિ આપી હોય તો મારો એ દાયિત્વ છે, મારી જવાબદારી છે કે મારે બુદ્ધિનો પ્રયોગ ભગવાનના કાર્યના સમર્થનમાં કરવો. મેં પહેલા પણ એક વખત પ્રશ્ન ઉત્તરની અંદર આ પ્રશ્નનો ઉત્તર મેં કર્યો હતો ત્યારે પણ મેં આ વ્યાખ્યા કરી હતી કે ભગવાન જયારે જીવાત્માને જન્મ આપે છે, જીવાત્માને સંસારની અંદર એક યોગ આપે છે, ત્યારે એક અનસ્પોકન કોન્ટ્રાક્ટ હોય છે, વણ બોલેલો એક સમજૂતી હોય છે. ભગવાનને જીવાત્મા એમ પ્રાર્થના કરી હોય કે મહારાજ મને જન્મ આપો તો આ વખતે ગર્ભાવાસમાંથી મને મુક્તિ આપો તો હું એવું કર્મ કરીશ કે ફરી મારે ગર્ભાવાસમાં ન આવવું પડે, હું ક્યારે પાપ કર્મ નહીં કરું, હું ક્યારે ખોટું કામ નહીં કરું, હું અધર્મનું આચરણ નહીં કરું. આવું જીવાત્માએ વચન આપેલું હોય અને ભગવાન પણ એ સામે વિશ્વાસ મૂકતા હોય. જયારે ભગવાને બુદ્ધિ શક્તિ આપણને આપી હોય ત્યારે ભગવાને પણ એ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય કે મારી આપેલી બુદ્ધિ, મારી આપેલી શક્તિ, મારી આપેલી સામર્થ્ય એનો આ સદુપયોગ કરશે, મારા કાર્યની અંદર મદદરૂપ થવા માટે બુદ્ધિનો ઉપયોગ કરશે, મારા ખંડનાત્મક મારા કાર્યનું ખંડન કરવા માટે નહીં કરે. આ એક વણ બોલેલો કોન્ટ્રાક્ટ હોય. આ કોન્ટ્રાક્ટને લખવો નથી પડતો, પણ જીવાત્મા અને ભગવાન વચ્ચેની આ સંબંધ છે, એકતાની વાત છે. અને તો જ એ ભગવાનનો ભક્ત કહેવાય, તો જ આશ્રિત કહેવાય. એટલે એ અનુસંધાનની અંદર મહારાજ અહીંયા સમજાવે છે મહારાજ કે પોતાના કલ્યાણને અર્થે જતન કરે તો જ અમે એને કુશાગ્ર બુદ્ધિ વાળો જાણીએ છીએ, અન્યથા જાડી બુદ્ધિ વાળો જાણીએ છીએ. મહારાજ કે અને તે અને એને તો જાડી બુદ્ધિ વાળો જાણવો, અને જે કલ્યાણને અર્થે જતન કરે છે તેને બુદ્ધિ થોડી છે પણ તો પણ તેને કુશાગ્ર બુદ્ધિ વાળો જાણવો. મહારાજે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું મહારાજ કે વ્યવહારના માર્ગની અંદર અહીંયા આગળ જે અર્થ કર્યો છે, જેને બુદ્ધિ થોડી છે, બુદ્ધિ થોડી એટલે વ્યવહારની અંદર થોડી છે, વ્યવહારમાં એટલો એને રસ નથી અથવા તો વ્યવહારમાં એટલો એને કુશાગ્રતા નથી, જેને જ્ઞાન શાસ્ત્રો વગેરેનું જ્ઞાન પણ નથી. આપણા સુરાખાચર કાયમ કહેતા હું ને મારા ઠાકર જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે હું દોરી તાણું. એ વાત આપણા આ જીવન વચનામૃત પ્રમાણે આપણને એ સમજાવે છે કે કદાચ શાસ્ત્ર પુરાણ ઉપનિષદનું જ્ઞાન હોવું એટલું પારંગત હોવું જરૂર નથી, સમજણ હોવી જોઈએ. કથા વાર્તાનો હેતુ જે છે કે કથાથી મહિમા સમજાય, કથાથી ભગવાન તત્વ સમજાય, ભગવાનનું ઐશ્વર્ય સમજાય, કથાથી આપણા આત્માની અંદર રહેલા દોષ અવગુણ આપણે જોઈ શકીએ અને એને દૂર કરી શકીએ. એટલે કથાની જાણકાર, કથાનો સહવાસ જરૂરી છે, શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે, એમાં નિપુણતા જ હોય, આપણને બધું જ આવડતું હોય જરૂરી નથી અને એની આવશ્યકતા પણ નથી. મહારાજ અહીંયા આગળ એમ સમજાવે છે કે તેની બુદ્ધિ થોડી હોય પણ એ સાવધાન થઈને પોતાના કલ્યાણને અર્થે હું એટલું તો કરી શકું, મને કદાચ વેદ પુરાણ ઉપનિષદ 18 પુરાણ મને 4 વેદ મને મોઢે નથી, એ મારી જ્ઞાન નથી એટલું, કદાચ મને મેં વાંચ્યું પણ નહીં હોય, પણ મને શિક્ષાપત્રીને અનુસરતા આવડે છે તો એને કુશાગ્ર બુદ્ધિ વાળો મહારાજ કીધું. કલ્યાણને અર્થે મને ખબર છે, કારણ કે ભગવાને શિક્ષાપત્રીની અંદર લખ્યું યે પાલયંતિ મનુજા શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. મહારાજ કે જીવાત્માને આલોક અને પરલોકમાં જો સુખ્યા થવું હોય તો અમારી આ શિક્ષાપત્રી એની મર્યાદાને અનુસરજો. તો એ 212 શ્લોકને જો આપણે અનુસરીએ ને તો આપણે કુશાગ્ર બુદ્ધિ વાળા છીએ. આપણે વેદ ઉપનિષદ પુરાણને કદાચ નથી વાંચ્યા, નથી સમજ્યા, નથી જાણ્યા, તો મહારાજ કે એ કદાચ ચાલશે. એટલે એના અનુસંધાને વ્યવહારની અંદર મેં મોટા મકાનો નથી બનાવ્યા, મોટા મહેલો નથી બનાવ્યા, મોટી ઇમારતો નથી બનાવી, મોટી સંસ્થાઓ નથી કરી, પણ મેં મારા કલ્યાણનું સાધન કર્યું છે, ભગવાનની આજ્ઞાની અંદર ઝૂંપડીની અંદર રહીને પણ ભગવાનનું ભજન કરું છું, તો એ મારા માટે કુશાગ્ર બુદ્ધિ ભગવાન શ્રીહરિ એને પ્રમાણિત કરે છે. મહારાજ કે જે કલ્યાણનું સાધન કરે, આત્મકલ્યાણ માટે જે મહેનત કરે, જતન કરે, પછી એ જરૂરી નથી કે વ્યવહારની અંદર મોટી સંસ્થાઓનો માલિક હોય, મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો હોય, રાજકારણની અંદર, માનની અંદર, બીજા ત્રીજાની અંદર એની બહુ પ્રતિભા હોય, જરૂરી નથી એ પ્રતિભા, કારણ કે કુશાગ્ર બુદ્ધિનું માપદંડ જ નથી. કુશાગ્ર બુદ્ધિનું માપદંડ બ્રહ્મસ્થિતિની પ્રાપ્તિ અને પરબ્રહ્મની સેવા પરાયણતા, પરબ્રહ્મની પ્રાપ્તિ, એ લક્ષ્યની અંદર જો કુશાગ્ર બુદ્ધિ જોવી હોય તો મહારાજ કે વ્યવહારે ઘણો કુશળ હોય તો પણ એ જાડી બુદ્ધિ વાળો છે. જ્ઞાનની અંદર શાસ્ત્ર પુરાણ ઇતિહાસ ભણીને બહુ સારી પેટે એનો અર્થ જાણતો હોય, નિપુણ થયો હોય તો પણ એ જાડી બુદ્ધિ વાળો છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ પોતાના કલ્યાણનું સાધન નથી કરતો. અને મહારાજ કહે છે કે જે કલ્યાણને અર્થે જતન કરે છે તેની બુદ્ધિ થોડી છે તો પણ એ કુશાગ્ર બુદ્ધિ વાળો છે, એ કલ્યાણને અર્થે પોતાના આત્મકલ્યાણ માટે એ લક્ષ્ય લઈને બેઠો છે. મહારાજ કે અમારા માટે એ બહુ કુશાગ્ર બુદ્ધિ વાળો છે. અને મહારાજ આગળ વાત સ્પષ્ટતા સમજાવી, મહારાજ કે અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ એ જાડી બુદ્ધિ વાળો છે. મહારાજે પુનઃ વાત સમજાવી, મહારાજ કે જગત વ્યવહારની અંદર એ સાવધાન થઈને એટલે કે બહુ નિષ્ઠા રાખીને અને સાવધાન થઈને કર્મ કરે છે, એની અંદર કોઈ ભૂલ ન થઈ જાય, હું કેમ આગળ વધી જઉં, કેમ મારું માન થાય, કેમ સન્માન થાય, કેમ મારા વ્યવહારિક કાર્યો સફળ થાય, એ દર્શનની અંદર જરાય ખોટ નથી આવવા દેતો, અહીંયા મહારાજ સાવધાન થઈને મંડ્યો છે, અર્થાત કે એની અંદર ભૂલ ન પડે, એની અંદર કંઈક મારા જે સ્વપ્ન છે અથવા તો મારા ઉદ્દેશ છે નિષ્ફળ ન જતા રહે એવા ભાવ સાથે મહેનત કરે છે. અને એવા ભાવ સાથે જયારે મહેનત કરે છે ત્યારે સાવધાન થઈને કરે છે કે એની અંદર કંઈક વિક્ષેપ ન પડી જાય અને હું મારા કાર્યની અંદર સફળ થઉં. શેમાં? વ્યવહારિક કાર્યની અંદર, સામાજિક, સમાજની અંદર મારું કેમ અપકીર્તિ વધે, કેમ મારા લક્ષ્યને હું પામી શકું, એવા બધા જે વ્યવહારિક પ્રશ્નો છે અથવા તો વ્યવહારિક ભાવ છે એની અંદર સાવધાન થઈને મંડ્યો છે. તેની બુદ્ધિ અતિ ઝીણી છે. ઝીણી એટલે અહીંયા આગળ કુશાગ્ર, એને અર્થમાં અહીંયા આગળ શબ્દ વાપર્યો છે. જેની ઝીણી બુદ્ધિ છે, જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, ઝીણી બુદ્ધિનો શાર્પ અંદર ઉતરી જાય એવી બુદ્ધિ છે, એવી જેની બુદ્ધિ છે વ્યવહારિક કાર્યની અંદર, પણ મહારાજ કે તો પણ જાડી બુદ્ધિ વાળો છે. કારણ કે એના બુદ્ધિની અંદર બધું ઉતર્યું, ભગવાન ન ઉતર્યા, ભગવાનનો મહિમા ન ઉતર્યો, ભગવાનની આજ્ઞાપરાયણતા થવાનું ન ઉતર્યું. એનું લક્ષ્ય જ એને સ્પષ્ટ નથી કે આ કર્મ કરીને હું કયા ભવે મુક્ત થઈશ. આવા કર્મ કરીને જે બંધન કરતા કર્મ છે, જે ભગવાનની આજ્ઞાનો દ્રોહ કરનારા કર્મો છે, એવા કર્મ કરીને હું મારું કયા ભવેથી એમાંથી છુટકારો મેળવીશ, એ બુદ્ધિ એની ધ્યાન નથી પહોંચતી. ભગવાનને કેમ રાજી કરવા, ભગવાન કેમ રાજી થાય છે, શાસ્ત્રોની અંદર ઘણી વખત લખ્યું છે, અર્થને સારી પેઠે જાણે છે. વચનામૃત આદિ ગ્રંથોની અંદર, સત્સંગી જીવન, મહાભારત, રામાયણ, ગીતા, અનેક એવા શાસ્ત્રોની અંદર આ વાત લખી છે કે ભગવાન શેનાથી રાજી થાય છે. તો ભગવાન, ભગવાનની આજ્ઞા અને ભક્તિ, ભગવાનની ઉપાસના અને ભક્તિ એના પરમ સાધન છે. તો એને અનુસરવાને બદલે, એને સિદ્ધાંતની અંદર પોતાના જીવનની અંદર વણવાને બદલે બીજા ત્રીજા વ્યવહારની અંદર કુશાગ્રતા દેખાડે છે, પણ કલ્યાણના સાધનની અંદર નથી દેખાડતો. માટે મહારાજ કહે છે એની બુદ્ધિ ઝીણી છે તો પણ એ જાડી ઉપર, જાડી બુદ્ધિ વાળો છે. અને એ ઉપર ભગવદ્ ગીતાનો મહારાજે અહીંયા આગળ શ્લોક, ગીતાનો અહીંયા આગળ મહારાજે સુંદર આપણને સમજાવ્યો, યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. મહારાજે અહીંયા આગળ ગીતાનો ભગવાન કૃષ્ણચંદ્રએ જે ઉપદેશ અર્જુનજીને જે આપ્યો અને એના દ્વારા સમગ્ર વિશ્વને ઉપદેશ આપ્યો, એ વિશ્વે એ અહીંયા આગળ બુદ્ધિના અનુસંધાને કે જાગૃત વ્યક્તિ કોને કહેવાય અને નિંદ્રાધીન વ્યક્તિ કોને કહેવાય, કુશાગ્ર બુદ્ધિમાન વ્યક્તિ કોને કહેવાય અને જાડી બુદ્ધિવાળો વ્યક્તિ કોને કહેવાય, જીવાત્મા જે કુશાગ્ર બુદ્ધિવાળો હોય એના લક્ષણ શું હોય અને જાડી બુદ્ધિવાળાના લક્ષણ શું હોય, એની વ્યાખ્યા ભગવાન કૃષ્ણચંદ્રએ જે ગીતાની અંદર કરી, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર તે જ વાતને અહીંયા આગળ દોહરાવી અને આપણને એ વાત સમજાવી. મહારાજ કે એ શ્લોકનો અર્થ એમ, એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેટે અંધકારે વર્તે છે. અલ ભક્તો, આ યા નિશા સર્વ ભૂતાની શ્લોકનો અર્થ એવો થાય, એ અર્થ સમજીએ એટલે મહારાજનો ભાવ પણ સ્પષ્ટ થશે. એ અર્થ છે સમસ્ત જગતના માણસો માટે જે રાત જેવું છે, અર્થાત કે જે પરમાત્મા સંબંધી અને આત્મકલ્યાણ સંબંધી જે અજ્ઞાનરૂપી અંધકાર એટલે રાત સમાન. અહીંયા આગળ લખ્યું જ્યારે સંસારના પુરુષો માટે, જગત માટે જે રાત્રિ છે, રાત્રિ એટલે બાહ્ય જગતની રાત્રિ નહીં પણ અજ્ઞાનતારૂપી અંધકાર એટલે રાત્રિ. કયો અજ્ઞાનતા? તો કે પરમાત્માનો મહિમા, સ્વરૂપ નિષ્ઠા અને પોતાના આત્મ સ્વરૂપની દ્રઢતા એટલે આત્મનિષ્ઠા, એનું જેને અજ્ઞાન છે અને અજ્ઞાનરૂપી અંધકારને કારણે એ જીવ કેવો છે? એ અંધારામાં છે, એને પોતાના મૂળ તત્વનું ભાન નથી અને પોતાના લક્ષનું પણ ભાન નથી. એવો જીવાત્મા જેના માટે એ જગતનો જીવાત્મા એ અંધકારરૂપ એ સમયની અંદર અજ્ઞાનતારૂપી અંધકારની અંદર જેમ રાતની અંદર આપણે ફાંફા મારીએ, અંધકારમાં આપણને કંઈ સ્પષ્ટ ન થાય અને અંધકારમાં જેમ ફાંફા મારીએ એમ એ જીવાત્મા જગતમાં, જગતના ક્રમની અંદર એ ફાંફા મારે છે. એટલે એ કોણ છે? તો અજ્ઞાની છે. એ અજ્ઞાની છે. કેના અજ્ઞાની છે? કે પોતાના પરમાત્મા સંબંધી જે સ્વરૂપ નિષ્ઠા, ભગવાનનો મહિમા વગેરે એની અંદર હજુ એને સંપૂર્ણ નિષ્ઠા નથી, જ્ઞાન નથી. અને પોતાના આત્મકલ્યાણ સંબંધી જે નિષ્ઠા એની અંદર પણ એને જ્ઞાન નથી. એવી રૂપી અંધકારને સમાન છે. ત્યારે પ્રબુદ્ધ આત્મા શું કરે છે? જેને આ જ્ઞાન છે એ શું કરે છે? એ જાગૃત છે. અને જાગૃતનો અર્થ તસ્યામ જાગૃતિ સંયમી. જે એવો પ્રબુદ્ધ જીવ છે એ જાગૃત છે. શેનાથી જાગૃત છે? જયારે સંસાર મોહ માયાના નિંદ્રાની અંદર, નિંદ્રાધીન છે, માયાના આવરણની અંદર, અંધકારમય જે જીવન, અજ્ઞાનતારૂપી અંધકાર અને એના કારણે મોહ માયામાં લિપ્ત થઈ અને જગતના ભોગ વિલાસની અંદર એ જેમ રાત્રિની અંદર આપણે ભટકતા હોઈએ એમ એ ભટક્યા કરે છે. મોહ માયા અને વિષયના બંધનની અંદર ભટક્યા કરે છે. કોણ? અજ્ઞાની જીવ, જગતનો જીવ. ત્યારે તસ્યામ જાગૃતિ સંયમી, ત્યારે જે પ્રબુદ્ધ જીવાત્મા છે જેને પોતાના આત્મકલ્યાણનું જ્ઞાન છે, જેને પોતાના આત્મકલ્યાણની ખેવના છે, અને એવો જીવાત્મા ત્યારે એના માટે જાગૃત છે. શેના માટે જાગૃત છે? એટલે એના માટે દિવસ સમાન છે. કે ભલે દુનિયાને માટે રાત્રિ સમાન હોય પણ એ સંયમી માણસ એ પોતાના, કારણ કે આ જ સંસારની અંદર બધાય છે, આ બ્રહ્માંડની અંદર જ આપણે બધાય છીએ. એમાં ભક્ત પણ છે ને જગતનો જીવ પણ અહીંયા છે, આમાં પાપી પણ છે ને પુણ્યશાળી પણ છે, આમાં ભગવાનના આશ્રિત પણ છે અને ભગવાનના નાસ્તિકો પણ છે, જે ભગવાનથી વિમુખ છે એવા પણ જગતમાં જીવ છે. તો બંને સંસાર એક જ સંસારની અંદર છે, બંને માટે ઘટનાક્રમ સૂર્યોદય સૂર્યાસ્ત એક જ સમય થાય છે, પણ જે અજ્ઞાની જીવ છે એ ભટકતો રહેવાનો છે. તસ્યામ જાગૃતિ સંયમી, જે જાગૃત હશે એ પોતાના મોક્ષના દ્વાર એમાંથી નીકળી શકશે. મહારાજ ગીતાના શ્લોકનો અહીં આગળ બહુ સુંદર સમજાવ્યો છે. એટલે જે શ્લોકનો અર્થ એમ થાય કે જે જગત માટે રાત્રિ સમાન છે, અજ્ઞાનતા રૂપી રાત્રિ સમાન છે, ત્યારે ભગવાનનો જે ભક્ત છે, જે મુક્ત છે, જેને મુમુક્ષુ છે, એવો મુમુક્ષુ એ જાગૃત થઈ અને પોતાના કલ્યાણનું સાધન કરે છે. અને જ્યારે વિશ્વમાં બધા જીવ જાગૃત હોય છે ત્યારે એ ભગવાનનો ભક્ત છે એ વિષયની અંદર અજ્ઞાનતા એટલે અરુચિ એની અંદર, જેને વૈરાગ્ય કીધો, જેને વૈરાગ્ય કીધો, એ સંસારિક વિષયોની અંદર જયારે સંસાર જાગૃત છે, સંસાર એમાં પ્રવૃત્ત છે, એ ભોગ વિલાસ માયાની અંદર એ જીવાતમાં લિપ્ત છે, ત્યારે ભગવાનનો જે ભક્ત છે એ જાગૃત થઈ અને એ જાગૃત છે માટે એના માટે એ અંધકાર રૂપ છે, એટલે કે એની અંદર એ મોહાતો નથી, એમાં આસક્ત થતો નથી, એ સંસારિક વિષયોની અંદર બંધાતો નથી, અને જે પોતાનું કલ્યાણ તેના માટે એ સાવધાન થઈને પોતે કર્મ કરે છે. એટલે એ સિદ્ધાંત જે ગીતાની અંદર ભગવાને સમજાવ્યો એનો મહારાજે પુનરાવૃત્તિ કરી ભગવાન, કારણ કે ભગવાન ચાહે કૃષ્ણ રૂપે કહેતા હોય કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શિહરી રૂપે કહેતા હોય, મહારાજ હંમેશા શાસ્ત્ર સંમત સિદ્ધાંતની જ વાત કરતા હોય, આત્મકલ્યાણની જ વાત કરતા હોય, એટલે એને મહારાજ અહીંયા આગળ સાખ લીધી અને મહારાજે અહીંયા આગળ વાત સમજાવી. મહારાજ કે એ શ્લોકનો અર્થ એમ છે, જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેટકે અંધકાર યુગ વર્તે છે. એટલે જે વાત સમજાવી કે જગતના જીવની બુદ્ધિ ભગવાનની ભજન કરવાની અંદર, એટલે મેં કીધું ને કે સાધન પોતાના કલ્યાણને અર્થે, પુનરાગના શબ્દો જો યાદ કરીએ તો મહારાજે કીધું કે પોતાના કલ્યાણને અર્થે સાધન નથી કરતો માટે જાડી બુદ્ધિ વાળો છે. એટલે અહીંયા આગળ મહારાજે કીધું પોતાના કલ્યાણ અર્થેનું સાધન શું, એ ભગવાનનું ભજન. મહારાજે અનુસંધાન પ્રાસ આપ્યો, મહારાજ કે જે શ્લોક અર્થ એમ છે, જે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ કરવી, શેના અર્થે, પોતાના આત્મકલ્યાણને અર્થે, ભગવાનને રાજી કરવા, અને એવા ભગવાનને રાજી કરીને આત્મકલ્યાણના અર્થે આપણે પુનઃ કરીએ કે કુશાગ્ર દિવાળો ભ્રમને પ્રામે છે, એટલે એવા બ્રહ્મ અવસ્થા થઈ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય એના માટે એ જીવાત્મા ભજન કરે, એના માટે ભગવાનની પેલી મર્યાદા મારે ભગવાનની આજ્ઞાનું અનુસંધાન કરે, ભગવાન રાજી થાય એમ કર્મ કરે, એ કર્મ એ પોતાના કલ્યાણનું સાધન છે, કલ્યાણને અર્થેનું સાધન છે. અને એવું સાધન કરવું તેમાં તો સર્વ જગતના જીવ, એટલે કે જગતના વ્યવહારની અંદર જે રૂપ છે, જે આત્મકલ્યાણના માર્ગથી છે અથવા તો એ મળતા નથી સમજાણી, એટલે આત્મકલ્યાણના માર્ગથી એ હજુ વિમુખ છે એવા જે જીવ, એને જગતના જીવ તરીકે ઓળખ્યા છે. જગતમાં તો આપણે બધાય છીએ, પણ સંસારની અંદર જગત જો પોરવેલો હોય ને એને જગતનો જીવ કહેવાય, ભગવાનની અંદર પોરવેલો હોય ને ભગવાનનો ભક્ત કહેવાય. એટલે આ વ્યાખ્યા અલગ થઈ, જગતનો જીવ અને ભગવાનનો ભક્ત, આ બંને શબ્દોનો પ્રયોગ અલગ કરવામાં આવ્યા. બાકી જીવ તો જીવ જ છે અને સંસારમાં છે, મેં જેમ બધા આમાં છે, મેં આમાં છું, હું આમાં છું, અનેક એવા અલગ ચોરાસીની અંદર ભટકે છે, બધા સંસારી જીવ છે, પણ છતાંય જયારે અહીંયા શબ્દ કર્યો જગતના બુદ્ધિ, જગત જીવ કોણ, તો કે જે માયાના વિષય બંધનની અંદર હજુ એ ભરાયેલો છે, ભગવાનનો મહિમા સમજી આત્મકલ્યાણના પોતાના સાધનને કરવા જાગૃત નથી થયો, તસ્યામ જાગૃતિ સંયમી, હજુ એ જાગૃત નથી થયો. એવો જે જગત જીવ છે તે જગત જીવ ત્યાંની બુદ્ધિ રાત્રિની પેટે અંધકારયુક્ત વર્તે છે, અથવા તો હજુ એને આત્મસ્વરૂપનું દર્શન નથી, પરમાત્માનું દર્શન નથી, એટલા માટે અંધકાર જ ભટકે છે અને એ અંધકારની અંદર ભટકે છે. છતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિશે જાગ્યા, જે મેં વાત કરી ગીતાની અંદર, મહારાજ કીધું યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને, મુનિઓ છે જે આત્મકલ્યાણ માટે પ્રબુદ્ધ છે, જાગૃત છે, એવા જીવાત્મા એ શું કરે છે, તો કે એ ભગવાનની ભક્તિને વિશે જાગૃત થઈ ગયા છે, એમને ખબર પડી ગઈ છે, જ્ઞાન થયું છે. અહીંયા જાગૃતિનો અર્થ થાય જ્ઞાન, અને જ્ઞાન થાય કયું, તો કે પરબ્રહ્મને આમવાને માટેનો જે સાધન, એ સાધનનું જ્ઞાન થયું છે અને માટે સાધનમાં મંડ્યા છે. કયું સાધન, તો ભગવાનના ભજનને વિશે જાગ્યા છે, જાગૃતિ થઈ છે કે મારું કલ્યાણ, આ લક્ષ ચોરાશીનો ફેરો, આ માયાનું બંધન, આ કર્મનું બંધન જો મારે મૂકવું હશે તો મારે ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય નથી. અને એ આશ્રયને પ્રાપ્ત કરવા માટેનું જે સાધન એ ભગવાનની ઉપાસના અને ભક્તિ, એવું રૂપી જે સાધન એ સાધન કરવા માટે જાગ્યા છે. હવે એમને અજ્ઞાનતા નથી એટલે અંધકાર નથી, કોના માટે? એ ભગવાન ભક્ત માટે. એટલે અહીંયા જે શબ્દ વાપર્યો ભગવાના ભક્ત છે, જે વચનામૃતની અંદર મહારાજે પ્રયોગ કર્યો, જગતના જીવની બુદ્ધિ એ રાત્રિની પેઠે અંધકાર યુક્ત વર્તે છે, કહેતા ભગવાનનું ભજન કરતા નથી, અજ્ઞાનમાં સજુ માયાની અંદર ભટક્યા કરે છે, એની અંદર લિપ્ત છે. અને જે ભગવાન ભક્ત છે તે તો ભગવાનનું ભજનને વિશે જાગ્યા છે, કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. મારા ભક્તો, આ વાત બહુ સિદ્ધાંત વાક્ય, એટલે જો વચના આપણે પ્રાસની અંદર સમજીએ તો મહારાજે ખૂબ સુંદર આપણને સિદ્ધાંત સમજાવ્યો છે. મહારાજ કે ભગવાનના ભક્તની લાક્ષણિકતા શું છે, એટલે મેં પહેલા શબ્દનો મેં કીધું ભગવાન ઘણી બધી વાતો આપણને સમજાવી છે. મહારાજે કુશાગ્ર બુદ્ધિનો વાત પણ સમજાવી, મહારાજે કુશાગ્ર બુદ્ધિનો હેતુ પણ સમજાવ્યો, બ્રહ્મની પ્રાપ્તિની એટલે કે બ્રહ્મ સ્થિતિ પામવાનો માર્ગ પણ મહારાજે બતાવ્યો, અને બ્રહ્મ સ્થિતિ પામે જે લક્ષ્ય છે, કારણ કે બ્રહ્મની પ્રાપ્તિની અંદર આપણને એમ લાગે અહીંયા પરબ્રહ્મ મેળવવા એવું નથી લખ્યો, બ્રહ્મની પ્રાપ્તિ જે છે જેને કરીને પરબ્રહ્મને ભજાય. જે શિક્ષાપત્રીની અંદર આપણે જોયું મહારાજે કીધું બ્રહ્મરૂપ ત્રણે દેહ સૂક્ષ્મને કારણથી વિલક્ષણ એવો જે પોતાનો આત્મા એને બ્રહ્મરૂપ માનીને એને ભાવના કરીને પછી મહારાજ કીધું તે બ્રહ્મરૂપે કરીને પરમેશ્વરની સેવા પરાયણ રહેવું, ભક્તિ પરાયણ, એ બ્રહ્મરૂપે બ્રહ્મરૂપી શબ્દની અંદર જ એનો અર્થ સમાયેલો છે. એના માટે અલગ વ્યાખ્યા કરવાની ન હોય. હું જયારે કહું કે વર્ષ એટલે ખબર પડે 12 મહિના છે, પછી 12 મહિનાને જુદા જુદા ગણાવવાના ન હોય. જયારે વર્ષ શબ્દ પ્રયોગ થયો ત્યારે એનો અર્થ સમાયેલો છે કે એની અંદર 12 મહિના છે, અઠવાડિયું એટલે દિવસ છે, એની અંદર સમાયેલા છે. એમ બ્રહ્મ શબ્દની જયારે પ્રયોગ ભગવાને કર્યો ત્યારે એની અંદર વ્યાખ્યા સમાયેલી છે કે બ્રહ્મનો હેતુ છે બ્રહ્મની પ્રાપ્તિ. અને એ ઉદ્દેશ્યને કુશાગ્ર છે, કુશાગ્ર બુદ્ધિ વાળા કેવા હોય એનું લક્ષણ મહારાજે અહીંયા બતાવ્યું કે પોતાના કલ્યાણને અર્થે સાધન કરે, એ જગતના વ્યવહાર માત્ર દોડો અંદર ન રહે. જગતના વ્યવહારમાં બુદ્ધિ છે તો સારી વાત છે, ના નથી, પણ એ બુદ્ધિની સાથે કલ્યાણનું સાધન પણ ખટકો રાખવો જોઈએ. જો ખટકો નહીં તો ગમે તે કુશાગ્ર બુદ્ધિ હોય વ્યવહારની અંદર પણ મહારાજ જાડી બુદ્ધિ છે. એ જ રીતે આત્મની અંદર જ્ઞાને લઈને શાસ્ત્ર પુરાણ ઇતિહાસ વગેરે મહારાજ કે બહુ સારી રીતે ભણ્યો હોય, એમાં નિપુણ હોય, તો એને જીવનમાં કરે, અર્થાત કે પોતાના કલ્યાણને અર્થે શાસ્ત્રમાંથી ગુણગ્રાહી થઈ વચનામૃતની કથા માત્ર કરવાથી નહીં પણ વચનામૃતના ગુણોને જીવનમાં ઉતારી ભગવાન રાજી કેમ થાય એવા ભાવ સાથે જયારે કર્મ કરવામાં મંડી તો એ વચનામૃત પછું કહેવાય, નહીં તો વાંચ્યું કહેવાય, તો કથા સાંભળી હોય બતાવી કહેવાય, નહીં તો કથા માત્ર સાંભળી કહેવાય, પછી ભાગવત હોય તો ભલે, રામાયણ હોય તો ભલે, સત્સંગ જીવન હોય તો પચાવી કે કહેવાય કે જયારે જીવનમાં ઉતરે એના સિદ્ધાંતો જીવનમાં ઉતરે એના જીવનમાં ઉતરે અને એવા ગુણ કરીને ત્યારે જાતમાં કાર્યમાં પણ મૂકે, અંતરમાં ઉતર્યા ક્યારે પ્રદર્શિત થાય, જયારે એના કાર્યમાં દેખાય, એના કાર્યની અંદર જયારે દેખાય એકરૂપતા થાય ત્યારે એ કાર્યને એ સત્સંગની અંદર એની દ્રઢતા થાય ને એને કરીને ભગવાન રાજી થાય, ત્યારે એ મહારાજ અહીંયા આગળ સમજાવે છે. સમસ્ત જગતના માણસે જે રાત્રિ સમાજે અથવા તો અંધકાર અજ્ઞાન રૂપી ભટકે જેવું અને એવું જે ભગવાનનો ભક્ત છે જાગૃત થઈ પોતાના કલ્યાણનું સાધન કરે છે. પછી મહારાજ આગળ સમજાવ્યું અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિષય જીવ માત્રની બુદ્ધિ જાગૃત વર્તે છે, કે વિષયને ભોગવતા કાતે છે. શબ્દ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે વિષયો પંચેન્દ્રિયથી આપણે ભોગવીએ છીએ એ ભોગતી અંદર જીવાત્મા કેટલો ઓત છે, તો કે જગત માત્ર નહીં, એટલે અહીંયા આગળ મહારાજે જીવ માત્રની બુદ્ધિ જગત જાગૃત વર્તે છે, એટલે જેમ દરેક જીવ છે એને પંચ વિષયની અંદર સહેજે સહેજે જીવ જ વર્તે છે. આપણને પણ સારું જમવા, સારું ઓઢવા, સારું પહેરવા, સારું રહેવા બધી રીતે જોઈએ તો બધાની વૃત્તિ દિશામાં તો ચાહે આપણને જ્ઞાન થયું હોય તો એ ભલે ના થયું હોય પણ એ કેવું છે જગત તરીકે, એટલે મહારાજ અહીંયા કીધું છે કે જીવ માત્ર, પછી એ હોય તો બહાર હોય તો એ ભલે, પણ મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને અંધ એ પંચવે તેની વિશે જીવ માત્રની બુદ્ધિ જાગૃત છે, કહેતા વિષયોને ભોગવતા થકા જ વર્તે છે, એને ભોગવવાની અંદર દરેક જીવાત્મા એ અગ્રે છે, અને જે ભગવાન ભક્ત તેની બુદ્ધિ તો તે વિષયો ભોગને છે અંધકાર છે. મારામાંથી જે જીવ માત્ર, આ જીવ માત્ર એટલે સંસારના બધા જીવ, એ સ્વરૂપે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અંદર વિષયની અંદર લુપ્ત હોય છે, એ લુપ્ત છે, એની બંધાયેલા છે, પણ એ જીવો નથી જે ભગવાનના ભક્ત છે ભગવાન ભક્ત તે વિષયની અંદર અંધકાર રૂપે, એટલે કે એમાં મોહાતા નથી, આકર્ષાતા નથી, એમાં લોભ થઈ જતા નથી, એની અંદર એકાથી જોડતા, એના પોતાને અલગ રાખે છે, સમજણે કરીને, વૈરાગ્ય કરીને, જ્ઞાને કરીને કે આ વિષયો નાશવંત છે, આ મારો હેતુ નથી, મારો હેતુ આત્મકલ્યાણ છે, એવા જ્ઞાને કરીને એ વિષયોથી એના માટે અંધકાર, એટલે કે એના વિષયોની અંદરથી અરુચિ એની અંદર રહે છે અને એને અંધકાર વર્તે છે, તે વિષયોને ભોગવતા નથી, અર્થાત થઈ અને તે વિષયો અંદર લોલુપતા નથી, માટે એવી રીતે જે પોતાનું કલ્યાણ અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિ વાળો છે, અને વિના સર્વે મૂર્ખ છે. મહારાજ કે આ રીતે જે પોતાના આત્મકલ્યાણનું સાધન કરે સંસારિક ભોગવિલાસ, એટલે મહારાજ અહીંયા આગળ એના બતાવ્યા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ છે, અને આના સિવાય પંચ વિષયને સંબંધિત જે પણ હોય તમામ જે માયાના જે આવરણો છે અથવા તો જગતના મોહના બંધનો છે એની અંદર ભગવાનનો જે ભક્ત હોય એ નિરાસક્ત થઈને રહે, એની અંદર થાય નહીં, એમાં આકર્ષાય નહીં, એમાં લોલુપ્ત ન થાય, અને પોતાના કલ્યાણનું સાધન કરે, ભક્તિ કરે, એ પોતાનું ધ્યેય રાખે તો જ એની કુશાગ્રબુદ્ધિ ગણે, નહીં તો મહારાજ કે મૂર્ખ છે. જાડી બુદ્ધિ વાળો પહેલા શબ્દ વાપર્યો પણ પછી મહારાજે કહી દીધું કે તો મૂર્ખ છે, કારણ કે એને જ્ઞાન જ નથી સંસારમાં આવવાના હેતુ, અને આ સંસાર મહારાજ કીધું ને કે આ ભાવ પહેલા પણ અનેક ભાવની અંદર જીવાતમાં આવ્યો છે, વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર કે આ પહેલા પણ જીવાતમાં અનેક જન્મ મળ્યા છે પણ પોતાના કલ્યાણનું સાધન કર્યું નથી, માટે બધા ભાવ એળે ગયા છે, અને જો આ જન્મની અંદર પણ જો એ સાધન ન કરે તો આ ભાવ પણ એળે જાય, તો એનો માટે જો લક્ષ રાશિની ભટકણ ચાલુ રહે અને ચાલુ ન રાખવી હોય, આત્મકલ્યાણ કરવું હોય, બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય, તો મહારાજ કે કુશાગ્ર બુદ્ધિ કરી, એટલે કે જેણે બુદ્ધિ વ્યવહારમાં ન દૂરતા, જ્ઞાનને બહુ મહત્વ ના આપતા, પોતાના આ કલ્યાણ સાધનને મહત્વ આપી ભગવદ્ ભક્તિ પરાયણ થવું એ જ મોક્ષ છે. તત્ર કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતામ, એવી મહારાજે સંદર્ભમાં એક સત્સંગની અંદર બહુ સુંદર પ્રસંગ આપણે ઘણી વખત કથામાં સાંભળ્યો છે કે માંગરોળની અંદર મહારાજ જયારે સંતો ભક્તો સહિત જયારે મહારાજની સવારી નીકળી ત્યારે ગાંડા જેવો ભક્ત એથી હતો અને એ ધૂળના ઢેફા લઈ અને જેમ તોલતા હોય વેપારીઓ એ રીતે પોતે એ તોલતો અને વેચતો, એટલે ઘણા બધા જે ભક્તો હતા બધાની નજર પડી, તો કીધું કે મહારાજ ગાંડા જેવો લાગે છે અને એનું નામ કબો. એટલે મહારાજે પછી બહુ સુંદર વાત કરી, મહારાજ કે આ જે પણ જગતના ધૂળ ઢેફા વિષયોને, અહીંયા ધૂળ ઢેફાનો અર્થ એ વિષયોને, એ જગતના વિષયોને ચૂંથ્યા કરે છે ને, આ જગતના ચાળા ચૂંથે, વચનામૃતમાં મહારાજે શબ્દ લખ્યો છે જગતના ચાળા ચૂંથવા, એવો જે વિષયો રૂપી જે ચાળા ચૂંથે છે એ આ ધૂળ ઢેફાને જ ફેરવે છે, અને એ બધા મૂર્ખ જ છે. આ કબૂ એકલો ગાંડો નથી પણ આ સંસાર આખું ગાંડું છે. કોણ છે કયું સંસાર કે જે પોતાના આત્મકલ્યાણનું સાધન નથી કરતું અને કેવળ એ પોતાના વિષયોની અંદર, એમાં ધૂળની અંદર કઈ માલ નથી, નાશવંત છે. આપણે જાણીએ છીએ ધૂળને આપણે ધૂળ ધૂળ જ ગણીએ છીએ, એમ આ સંસારરૂપી જે પણ વિષય સુખાદી છે આ બધા ધૂળ સમાન છે, નાશવંત છે, એવી જેને સમજણ નથી ને હજુ એમાં આસક્તિ થઈને રહે છે એ બધા મૂર્ખ જ છે, બધા કબા જેવા. એટલે જ અહીંયા આગળ મહારાજે જે કુશાગ્ર બુદ્ધિની વાત સમજાવી એના અનુસંધાને વાલા ભક્તો કે જે પોતાના આત્મકલ્યાણનું સાધન કરે અને બ્રહ્મ થઈને પરબ્રહ્મ ભક્તિની પરાયણ થવા માટેનું જે સાધન કરે એ મોક્ષની માર્ગ ઉપર જે ચાલે એને જ મહારાજે કુશાગ્ર બુદ્ધિ વાળો કીધો છે. વાલા ભક્તો આપણે પણ આ વચનામૃતમાંથી એ જ સાર ગ્રહણ કરવો છે અને એ જ સિદ્ધાંતને દ્રઢ કરવો છે કે આપણે પણ આપણા જીવનની અંદર ક્યાંય પણ લેશ માત્ર પણ અજ્ઞાનતારૂપી મોહ માયાના બંધન રૂપી જ્યાં સંસારની આસક્તિ હોય ત્યારે આપણે ડાપણને દૂર કરીને ભગવાનની આજ્ઞાપરાયણ થવું. અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી, ભગવાનને ભજવા, ભગવાનને રાજી થાય એમ કરવું, એ પોતાનું ડાપણ દૂર કરીને, જે પોતાની હોશિયારીને દૂર કરીને, મારે આમ કરી દે ભગવાન રાજી કરી દે એવું નહીં, ભગવાન જેમ રાજી થાય એમ મારે કરવું છે. મેં એટલા માટે વહેલા વાત કરી, ભગવાને બુદ્ધિ બંનેને આપી છે પણ એક સર્જનાત્મક કામ કરે છે. મને ભગવાને બુદ્ધિ આપી તો હું એમ વિચારું કે મારી બુદ્ધિનો ઉપયોગ એમ કરું કે ભગવાન કેમ રાજી થાય, અને ઘણા એમ વિચારે હું મારી બુદ્ધિનો પ્રયોગ કરીને ભગવાનને રાજી કરી દઉં. આ બંનેમાં ભિન્નતા છે, એક મારી રીતે મારે ભગવાનને રાજી કરવા છે અને એક ભગવાન જેમ રાજી થાય છે એમ મારે કરવું છે. આ બંનેની અંદર તફાવત છે, એકમાં પોતાનો સ્વાર્થ રહેલો છે, પોતાનો અહમ રહેલો છે, હું કરું ભગવાન રાજી થાય કેમ ન થાય, આવો અહમ રાખનારા પણ છે, અને બીજી બાજુ એમ પણ નિર્મળતા રાખનારા છે કે ના, હું મારી પાસે કઈ એવું સાધન નથી, જ્ઞાન નથી, કઈ એવો ઉપાય નથી કે ભગવાન રાજી થાય, પણ ભગવાને જેમ કીધું છે એમ જો હું કરીશ તો ભગવાન ચોક્કસ રાજી થશે, આવો વિશ્વાસ છે, નિષ્ઠા છે, એવી દ્રઢતા છે. તો એવી સમજણે કરીને અરે ભગવાન રાજી કરવા આપણે જો, એટલે પોતાના ડાપણ પોતાની હોશિયારીને દૂર કરીને અહીંયા કુશાગ્ર બુદ્ધિનો હેતુ જેટલો છે, વ્યવહારિક કુશળતા છે, શાસ્ત્રોની કુશળતા છે, નિપુણતા છે, એનો કોઈ ઉપયોગ આવવાનો નથી. કારણ કે જ્યાં સુધી ભગવાનનું ભજન નહીં કરીએ, ભગવાન રાજી થાય એમ સાધન નહીં કરીએ, ત્યાં સુધી એકે સાધન કલ્યાણને અર્થે કામ નથી આવવાનું. અને કલ્યાણને અર્થે કામ નથી આવવાનું તો ગમે તેટલી આપણી ઝીણી બુદ્ધિ હોય, કુશાગ્ર બુદ્ધિ હોય, તો પણ મહારાજ કે મૂર્ખ છે, એને પોતાના કલ્યાણનું સાધન કરતા જ ન આવડ્યું. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારી વૃત્તિ, અમારી બુદ્ધિ એ કાયમ આપના આજ્ઞાન, આપના સ્વરૂપની અંદર અમારી નિષ્ઠા કાયમ દ્રઢ રહે, એવી અમારા ઉપર કૃપા કરો કે જેથી કરીને અમને પણ એ આપના પરમ ધામની પ્રાપ્તિ થાય, ત્યારે અમે આપની ભક્તિ સેવા પરાયણનો લાભ અહીંયા છતે દેહ છીએ ત્યાં સુધી પણ એ ભક્તિનો લાભ લઈએ, અને ધામમાં પણ આપના ચરણારવિંદની અંદર સુખની પ્રાપ્તિ થાય, અમારો પર એ સમજણની સાથે આપણે વચનામૃતને સમજીએ. તો મહારાજે ખૂબ સુંદર આપણને વાત સમજાવી છે, અને ભગવાને કીધું કે આવી રીતે જે સમજતો હોય એ કુશાગ્ર બુદ્ધિ વાળો, અને જેને આવી આત્મકલ્યાણના સાધનની ખેવના નથી અથવા અંધકારને ત્યાગ કરીને આપણે ભગવાન સાચા અર્થમાં આશ્રિત થઈએ અને ભગવાનના રાજીપાના અધિકારી બનીએ, અને ભગવાનની અહર્નિશ જે ભગવાને કીધું શિક્ષાપત્રીમાં કે સર્વદા ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી, એ સિદ્ધાંતને અનુસરી અને આપ પણ ભગવાનની ભક્તિ પરાયણ, કૃષ્ણ કર્તવ્ય ભક્તિ, કૃષ્ણ કૃષ્ણ સે સર્વદા, જે વાત મહારાજે સમજાવી એ રીતે આપણે ભગવાનની હંમેશા ભક્તિ કરતા રહીએ, તો જ આપણી આ બુદ્ધિ એનો સદુપયોગ કર્યો કહેવાય. નહીતર આવી બુદ્ધિ અને જન્મ બંને એળે જશે, એટલે એળે ન જેવી ભગવાન આપણા ઉપર દયા કરે એવી ભગવાન શ્રી પ્રાર્થના કરી, ઉત્તમ માસ દિશે સર્વનું મંગળ કરે અને દરેકનું ખૂબ રક્ષણ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, સમસ્ત ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્ય સનાતન ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી દેશ વિદેશમાં વસતા તમામ અમારા સર્વ પાર્ષદો, ભક્તો, હરિભક્તોને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ. ના વચનામૃતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 50મું સહેજાન સ્વામી મહારાજ.